તારીખ 31/10/1997, ડાયરીના બોલ નંબર 459 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 138.
પૈસા દ્વારથે કામમાં આવવાના છે. પૈસા જયારે દ્વારથે કામમાં આવે છે તો પૈસાની કાળજી અને દેહની કાળજી છે. બુદ્ધિ દ્રઢ કરીએ છીએ, માત્ર લોભ વૃત્તિ જ નથી, બધા પડખા તો વિચારવું પડે. એ તો રિસર્ચમાં ઉતરી જાવ તો ઘણા પડખા હાથમાં આવે છે, દરેકને પોતપોતાના. જીવને અંતરના ઊંડાણથી ક્યારે પણ છૂટવાની ખરી તૈયારી થઈ જ નથી. એટલે પોતાના કલ્યાણ વિશે ઉપેક્ષા કરી છે અને અકલ્યાણ વિશે સાવધાની કરી છે, કાળજી કરી છે. કારણ કે અંતરના ઊંડાણથી ક્યારે પણ છૂટવાની ખરી તૈયારી થઈ જ નથી, અથવા કરી નથી, થઈ નથી, અથવા પોતે કરી નથી. તે પોતાનો પોતા પ્રત્યેનો મહાન અપરાધ છે. થોડો અપરાધ નથી પણ મહાન અપરાધ છે. જીવ સંસારમાં અધોગતિમાં જઈને દુખી થાય છે, એ કઈ મફતનો નથી થતો. એમને નથી, કુદરતને ત્યાં કોઈ અન્યાય છે જ નહીં. કુદરતના ઘરમાં કોઈ અન્યાય જ નથી. ભલે આપણને કોઈ જીવને દુઃખી જોઈને દયા આવે એ સ્વાભાવિક છે, અસ્વાભાવિક નથી, પણ કુદરતના ઘરમાં કોઈ અન્યાય નથી. એ જીવ કે આપણો જીવ કે કોઈ જીવ દુઃખી થાય છે પોતાના અપરાધથી થાય છે, એ વાત નક્કી છે. એટલે પોતે પોતાનો પોતાના વિશે અપરાધ કરે છે, મોટો અપરાધ કરે છે પોતાના આત્મકલ્યાણની ઉપેક્ષાનો, જે મોટો અપરાધ કરે છે એ મોટા દુખવાનો કારણ બને છે, ઘણા દુઃખનું કારણ એ બને છે. આવા પોતાના અપરાધનો અંતરથી પશ્ચાતાપ થયા વિના માટે છે કેમ આપણને વેદના ચિંતા નથી આવતી, કે અપરાધ સમજાવતો આવે ને. હું જે ઉપેક્ષા સેવું છું મારા આત્મકલ્યાણ વિશે, અને જે ઉપેક્ષાથી મારું જીવન ચાલે છે, એમાં કેવડો મોટો અપરાધ છે એ સમજાતો નથી, અને સમજાતો નથી તો એનો પશ્ચાતાપ પણ આવતો નથી. કોઈ વાર તો જીવને શું થાય છે કે દોષ પકડાય છે પણ એનો પશ્ચાતાપ એના પ્રમાણમાં આવતો નથી. કોઈને તો પશ્ચાતાપ જ આવતો નથી, એનો તો કોઈ ક્લાસ નથી, કેમ કે એને તો અપરાધ જ સમજાણો નથી. પણ કોઈને અપરાધ સમજાય છે તો એનો પશ્ચાતાપ એના પ્રમાણમાં નથી આવતો, અપરાધના પ્રમાણમાં નથી આવતો. એનો અર્થ શું થયો કે અપરાધને હળવો ગણ્યો. અપરાધને હળવો ગણવો એ વિપર્યાસનો દોષ છે. એનો છેડો દર્શન મોહને અડે છે, એ મિથ્યાત્મને દ્રઢ કરે છે. હા, વિપર્યાસ સાથે સંબંધ છે, ખાલી એવું છે ચર્ચા. વિપર્યાસ છે, દર્શનોને દ્રઢ કરે છે, બહુ સાયન્ટિફિક છે. પરિણામોનું જે વિજ્ઞાન છે એ એકદમ વ્યવસ્થિત છે. આવા પોતાના અપરાધનો અંતરથી પશ્ચાતાપ થયા વિના ખરી આત્માર્થતા પ્રગટતી નથી. આત્માર્થતા પ્રગટે તો આત્માર્થીના ભૂમિકામાં જે યોગ્ય પરિણામો હોય એ બધા આનુષંગિક પરિણામો ઓટોમેટિકલી ઉત્પન્ન થાય છે. મૂળમાં આત્માર્થતા પ્રગટ થવી જોઈએ. રુચિના વિષયમાં આપણે એ ચર્ચા કરી છે. અત્યારે રુચિને તપાસને, તમે સંસારની રુચિ છે કે સંસારથી છૂટવાની મોક્ષની રુચિ છે? કેમ કે બે રુચિ આવે નથી ચાલતી. રાગ વિતરાગતા હારે ચાલે છે, બે વિરુદ્ધ અભિપ્રાય નથી સાથે ચાલતા અને બે વિરુદ્ધ રુચિ સાથે નથી ચાલતી. એટલે એ રુચિ છે એ આત્માર્થીતાને પ્રગટ કરવાનો મુખ્ય ફેક્ટર છે, મુખ્ય મુદ્દો છે. સરળતા, પ્રયોજનની દ્રષ્ટિની તીક્ષ્ણતા, આત્માર્થતા અને યથાર્થ ઉદાસીનતા, આ બધા પરિણામના મૂળમાં આત્મરુચિ રહેલી છે. આત્મરુચિ નથી ત્યાં અનાત્મરુચિ છે. બહુ ચોખ્ખી જ વાત છે. ત્રીજી જગ્યા જ નથી રુચિને. કા રુચિને? આત્માની રુચિની જગ્યા છે, કા એને અનાત્માની. ત્રીજી ઓછી જ છે ને જગતમાં. પછી આત્માને અનાત્મા સિવાય ત્રીજી ચીજ રુચિને માટે છે પણ નહીં. તો રુચિ ક્યાંય જાય? આવી તો વસ્તુ સ્થિતિ છે. આવા પોતાના અપરાધનો અંતરથી પશ્ચાતાપ થયા વિના ખરી આત્માર્થતા પ્રગટ થતી નથી, અને તેમ થયા વિના, એટલે ખરી આત્માર્થતા પ્રગટ થયા વિના જીવ ઉપર ઉપરથી કલ્યાણ થવાની આશાથી ધર્મના ક્ષેત્રમાં બહારની ક્રિયામાં પરિણામની વિચારની ક્રિયા પણ બાહ્ય ક્રિયા છે, જોર કરે, પરિશ્રમ કરે, સમય શક્તિનો ખર્ચો કરે, પરંતુ કલ્યાણની દિશામાં એક અંશ પણ તે આગળ વધી શકે નહીં. આમ વાત છે, ચોખ્ખી ચણાક. આમ વાત છે, કેમ કલ્યાણ થતું નથી? આ નથી થતું, એનું અચોખ્ખું કારણ છે. તમે ઉપેક્ષા છે કે સાવધાની છે? જીવ જે શરૂઆતમાં ભૂલ કરે છે, અસત્સંગમાં સત્સંગની કલ્પના છે. પ્રાયો જીવ જે શરૂઆતમાં ભૂલ કરે છે એ આવા પ્રકારની છે કે અસત્સંગમાં સત્સંગની કલ્પના કરે છે. કેટલાક માણસો ભેગા થઈને કોઈ શાસ્ત્ર, ભલે સત્શાસ્ત્ર હોય, તો કોઈ તત્વ ચર્ચા કરે, એનો અર્થ સત્સંગ છે એમ નથી સમજવાનો. હા, તો જેને બરાબર પ્રયોજન પકડવું છે એની વાત છે. બાકી હારો હાર તો લાગશે જ બધી, કેમ કે સત્શાસ્ત્રમાં તો કોઈ ખરાબ વાત હોતી નથી અને એની ચર્ચા ચાલે એટલે કોઈ ખરાબ વાત છે નહીં. તો પોતાને શું લાગે વળગે? પોતાને કેટલું લાગે વળગે? યથાર્થ સત્સંગ ક્યાં? આ એક પ્રશ્ન ઉઠાવવા જેવો છે. ભૂલ ન થાય એટલે જ્યાં મારા પ્રયોજનની ચર્ચા થાય ત્યાં મારા માટે તે યથાર્થ સત્સંગ છે. મારા પ્રયોજનની ચર્ચા ઉડી જતી હોય ને ન થતી હોય તો મારા માટે યથાર્થ સત્સંગ નથી, ભલે ને ગમે એવું પરમાગમ મંચાતું હોય. ગમે એવું એટલે શુક્લ ધ્યાનની ચર્ચા ચાલે એવા આગમ હોય છે. અપાય વિચયને, વિતર્ક વિચારને, એના બધા નામ છે, શબ્દ અર્થ નો આવડે અત્યારે શું કામ લાગે, વાત તો ઊંચામાં ઊંચા લેવલ ની છે. સંગીત સારું લાગે છે, સત્સંગ નું શ્રવણ સારું લાગે છે અને સંગીત પણ સારું લાગે. સારું લાગ્યાનો અર્થ શું? સારું લાગે એવા પ્રકારે હોવી જોઈએ, એવી રીતે સારું લાગવું જોઈએ કે જેથી આત્મરુચિ જાગે, અને આત્મરુચિ જાગી હોય તો એને પોષણ મળે, પુષ્ટિ મળે, તો સારું લાગવું યથાર્થ છે. નહીતર સારું લાગ્યું સારું લાગ્યું સારું લાગ્યું એ તો કર્ણેન્દ્રિયનો વિષય છે, એનાથી તમારા પ્રયોજન ને કઈ નિસ્બત નથી રહેવાનું. એટલે પ્રશ્ન ઉઠાવ્યો કે યથાર્થ સત્સંગ કોને કહેવો, કે પોતાની ચાલતી પરિસ્થિતિ ઉપર એની છાનબીન થઈને, છાનબીન એટલે આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો છંછેડીને, એને છંછેડીને એની ચર્ચા થાય, અને એમાં કેમ મારે સુધરવું, કેવો સુધારો થાય, યથાર્થ પ્રકારે એ રીતે સત્સંગ ચાલવો જોઈએ. ગાથાઓ વાંચી જવી એ કોઈ સત્સંગ નથી, જેમ પગ ગાઈ લેવા એનું નામ કોઈ ભક્તિ નથી, કે ભક્તિ માંથી પદનો જન્મ થયો છે, પદનો જન્મ ભક્તિ માંથી થયો છે, પણ પદ કોઈ ગાઈ લે એટલે ભક્તિ છે એવું નથી. પછી એક પદ ગાય કે 8 કલાક ગાય એની સાથે ભક્તિને કોઈ સંબંધ નથી. ભક્તિ એટલે ભક્તિ ભાવમાં ભક્તિ છે, પછી રિઝલ્ટ ગદ્યમાંથી પદ્યમાં, પદ્યમાંથી ગદ્યમાં, ગમે તેમ આવે વાણીમાં, ભક્તિ ભાવ આવો જોઈએ. એ તો રૂટીન થઈ જાય, સત્સંગ રૂટીન થઈ જાય ને ભક્તિ રૂટીન થઈ જાય, તો નિરર્થક જવાનું છે. જીવ શરૂઆતમાં ભૂલ કરે છે, અસત્સંગમાં સત્સંગની કલ્પના કરે છે.
અમુક લોકો તો સત્સંગમાં પણ અસત્સંગની કલ્પના કરે છે, એવું પણ બને સત્સંગમાં પણ અસત્સંગની કલ્પના કરે,
એનો તો કોઈ ઉપાય જ નથી, એવું વિપર્યાસ ઘણો છે, એનો તો કઈ ચર્ચા કરવા જેવું નથી. એને સત્સંગ યથાર્થ સત્સંગનું મૂલ્યાંકન ન થતું હોય તો એનો શું વિચાર કરવો, એનો કોઈ વિચાર કરવા જોઈએ. આ તો આપણે સત્સંગ કરીએ છીએ માટે, કે આપણા પ્રયોજનનો વિષય આપણી સામે આવવો જોઈએ, અને હું જ્યાં ઊભો છું ત્યાંથી મારે એક ડગલું આગળ કેમ વધવું, આ મારી દરકાર, આ મારી સાવધાની, અને એના માટે મારે સક્ષમ કરવું.
પરમ સત્સંગમાં ઘણા કાળથી હું શું બેસતો અને એ સત્સંગ કરવા નથી કરતો,
પરથી કલ્યાણ સાધુની ઉપેક્ષા છે જે પહેલી નીતિ લીધી, કે અનંતકાળમાં સર્વદા જીવે પોતાના કલ્યાણ કરવાના ઉપાય વિશે ઉપેક્ષા સેવી છે સત્સંગમાં બેસીને. પણ ઉદયમાં તો કરી જ છે, પણ સત્સંગમાં એને એ જ કામ કર્યું છે, અને સત્સંગ એને ઉદય થઈ પડે છે. એ સત્સંગ એને સત્સંગ નથી પણ એક પુણ્ય દે છે કે જેમાં પુણ્યની નોટ એ વાપરી નાખે છે, અને એમાંથી કઈ વાપરવાને સામે માલ લેતો નથી, નોટ વાપરી રાખે છે અને એની અમે કઈ માલ લેતો નથી. પૈસા દીધા પછી માલ નથી લેતો, પૈસાનો વેપાર કહેવાય. સત્સંગ એના માટે સત્સંગ ન રહ્યો માટે ન રહ્યો તે અસત્સંગ એટલે નહી, એનો અર્થ જ છે. બીજો જે ગણો તે આ તો જીનેન્દ્ર નો ઉપદેશ છે. અસી ધારા જેવો, કેવો? તરવાર ની ધાર જેવો છે. તરવાર ની ધાર કાપે ને કાપે છે. તરવાર ની ધાર એવી હોય છે કે ઝાટકો મારો એટલે આમાં ને કાપે કાપે ને કાપે. અમારો ઉપદેશ જ અસી ધારા જેવો છે કે તમારા સંસાર ને કાપે કાપે ને કાપે છે. એવો ભગવાન નો ઉપદેશ જ એવો છે. જીનેન્દ્ર નો રહેવા ન દે, તમને અકલ્યાણ માં તમને રહેવા ન દે. કાન પકડી પકડી બેઠો કરે, શું કરે? ત્યાં પાછો બી વાડો આવે કેમ થાશ? સીધો હાલ સીધો. જ્ઞાની ની આજ્ઞા ભવમાં જવા માટે આડા પ્રતિબંધ જેવી છે, એમ જ છે. ધારા ન દે એવી જ છે. પરીક્ષા બુદ્ધિ થી જીવ જો આ વિષયમાં વિવેક ન કરી શકે સત્સંગ અને અસત્સંગમાં, તો તમે તેને ખરેખર પોતાના આત્મહિત નો વિચાર ઉપજ્યો જ નથી તેમ સમજવા યોગ્ય છે. એને પોતાના આત્મહિતની ખેવના નથી એટલે પછી એમાં એને તો પરીક્ષા કરે ન, એમાં વિવેક વાપરે અને એમને એનો સમય ચાલ્યો જાય છે. ખરો આત્માર્થી અસત્સંગમાં એક ઘડી પણ ઊભો ન રહે કે ઊભો રહેવા ચાહે નહીં. કેમ કે એને એનું નુકસાનની ખબર છે. 569 માં કૃપાલુદેવે આ વાત ઉપર બહુ સારું વચન આપ્યું છે કે સત્સંગ મળવા છતાં સત્સંગનું બળ કેમ નથી કામ કરતો, બળ કેમ નથી આવતો, સંવેગ કેમ નો આવ્યો? અસત્સંગ સેવે છે. અસત્પ્રસંગ અને અસત્સંગને કારણે સત્સંગનું બળ પ્રવર્તતું નથી. ચોખ્ખી કાયદેસર ની વાત લખી છે, આ કારણે આમ થાય છે. તો આખો પત્ર જ કારણ કાર્ય ઉપર છે. એક એક વાત ઉપર તમે પ્રશ્ન ઉઠાવો એનો એ જવાબ જ છે. એક એક વચન ઉપર એક એક પ્રશ્ન નો જવાબ છે. એવો સરસ પત્ર છે. એમાં છે ને ઓલી વાત, તથા રૂપ આત્મજોગ ને પામીને એક ક્ષણ પણ જો અંતર્ભેદ જાગૃતિ થાય તો તે જીવને મોક્ષ વિશેષ દૂર નથી. કેટલું પ્રેરણાત્મક વચનામૃત છે આખું. હે, એક ક્ષણની અંતર્ભેદ જાગૃતિ મોક્ષની આરે છેડો અડાડી દે છે. ભારે લિંક છે આ તો. મોક્ષની ભૂમિકામાં વાત છે, વાત એવી જ છે, એવી જ વાત છે. ભૂમિના ઉપર તો કલાક ચાલે એવું છે, ચાલ્યું તું ને ત્યાં આપણે રાકેશભાઈમાં એક કલાક ચાલ્યું તું એક જ લીટી ઉપર, એમને એના ઉપર નિરીક્ષણ કરે. એટલે એવા એવા મુમુક્ષુને ભાવિ નિગમ નહીંથી પહેલા ગુણ સ્થાનમાં હોવા છતાં એને યોગી શબ્દ વાપર્યો છે. હરિભદ્રાચાર્ય યોગી શબ્દ વાપર્યો છે. પહેલા ગુણ સ્થાન મિત્ર દ્રષ્ટિમાં યોગી વિના છે. યોગી શબ્દ વાપરે છે, કેમ કે તથારૂપ યોગ ને પામે કોણ? યોગી હોય યોગ ને પામે, યોગ ને પામેલો એનું નામ યોગી. મૂળ ધાતુ કઈ જ છે, જોડાવું ક્યાં જોડાણો? મોક્ષ અને વિશેષ દૂર નથી, ત્યાં જોડાણો, એવી યોગ્યતામાં જોડાણો. કેટલો સરસ માર્ગ છે કે પહેલે ગુણસ્થાને તમને આટલી આટલો બધો રિસ્પોન્સ મળે, તમને મોક્ષ મોક્ષ દૂર નથી ભાઈ, તમારા માટે હવે મોક્ષ દૂર નથી એમ કે છે. સમીક દર્શન નહી, મોક્ષ દૂર નથી એવી વાત છે. આ તો બધાને બહુ વિચારવા જેવો વિષય છે. જીવ પોતાના આત્મકલ્યાણની ઉપાયમાં બહુ જ કાળજી લેવી જોઈએ, બહુ જ કાળજી લેવી જોઈએ. એમાં ઉપેક્ષા ન ચાલે. એ મુદ્દો પણ બહુ સારો આમાંથી નીકળ્યો છે કે આવા પરિણામો મોટો અપરાધ છે એવું ભાસતું નથી. પરિણામે એનો પશ્ચાતાપ થઈ અને ચિંતા આવતી નથી. હું મારા આત્મકલ્યાણના ઉપાયની ઉપેક્ષા કરું છું એ બહુ મોટો અપરાધ છે એવું ન ભાસવાથી એની ચિંતા અને વેદનામાં પશ્ચાતાપમાં, કારણ કે ચિંતા વેદના તો પશ્ચાતાપ જ છે, અને પશ્ચાતાપ જ અંતઃકરણની શુદ્ધિ કરે છે. અંતઃકરણની શુદ્ધિ ધ્યેય બાંધવામાં પ્રેરક બળ છે. ધ્યેય બાંધવાનું પ્રેરક બળ અંતઃકરણની શુદ્ધિ છે. એક મુદ્દો સારો છે, સત્સંગમાં અસત્સંગ સંબંધનો મુદ્દો પણ બહુ સારો છે, અને અસત્સંગમાં સત્સંગને અસત્સંગ અસત્સંગ સેવતા સત્સંગ ખવાઈ જાય એ ધ્યાનમાં લેવી જેવી વાત છે. કેમ કે સત્સંગની અંદર તો વિચારવાનું મળશે, પણ વિચારવાના બળ વિના સંવેગ બન્યાનો વિચાર શું કામનો? પ્રયોજન નહીં સાથે. આમ તો આત્મકલ્યાણના ઉપાયની જે સાવધાની અને કાળજી છે એમાં બધું ગર્ભિત છે. આ તો વિસ્તાર તો એનો જ છે, પણ એક પડખું દીધું સત્સંગ સત્સંગમાં ની અંદર કે આ જરાક વધારે ધ્યાન દેવા જેવો વિષય છે. વાયુક્રિયામાં સમય શક્તિ જીવ ઘણી ખર્ચે છે, અને એ ખર્ચવી સહેલી છે એવું અનંતવાર કહ્યું છે, એટલે એ તો સહેલી છે. પણ એ સમય શક્તિને આત્મકલ્યાણના ઉપાયમાં ખર્ચવી એ બહુ મોટી વાત છે. કૃપાલદેવે પણ એ વાત તો લીધી છે પત્રમાં કે ખરી આ મોમુક્ષુતા, કે ખરી 254 માં એ સૌથી મોટો દોષ છે. દોષ કયો કે અપરાધ કયો? એ સૌથી મોટો દોષ છે એમ લીધું છે, મોટો અપરાધ છે એમ લીધું છે. કેમ ન પ્રત્યે મુમુક્ષુ હતા? કાળજી ન લીધી એટલે, દરકાર ન કરી એટલે. સુખી વાત એ છે.